ణమోలోయీశౌత్రికాళవర్తిరహంతాణమోలోయీశౌత్రికాళవర్తిశిదాణమోలోయీశౌత్రికాళవర్తిణమోలోయీశౌత్రికాళవర్తిశవశాణం ఓంకార బిందు సంయుక్త నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమో గణి మంగళం కుందకుందార్యో జైందర్మోస్తు మంగళం. సర్వమంగళ మాంగళ్యం సర్వకళ్యాణకారకం ప్రదానం సర్వధర్మాణం జైనం జయతు శాసనం. నమ శమైశారాయ శ్వానుభూత్యా చకాశతే చిత్స్వభావాయ భావాయ సర్వభావాంతరచిదే. ఏగో మే శాశ్వదోపా జ్ఞాన దర్శన లక్షణో శేషా మే బాయిరా భావ సవ్వే సంయో లక్షణ. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે, કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. અરે જે જાણતો અરંતને ગુણદ્રવ્યને પર્યયપણે, તે જીવ જાણે આત્મને તશુમો પામે લય કરે. નથી અપ્રમત કે પ્રમત નથી, જે જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે, જાણે જે કર્મો દઈ નિર્જરા બંધ તેમજ મોક્ષને. ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વેશિતને વંદી કહું સુત કેવળી કથિતા સમય પ્રાવૃત. તુષ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યા અનુભવ તેહને, તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃ શ્રી દેવી નમઃ શ્રી દેવી. પૂજ્ય ગુરૂદેવશ્રીના પ્રવચનમાં હમણાં અષ્ટપાહુલ ગ્રંથ ઉપર આઠમી ગાથા ઉપર માર્મિક ચર્ચા પૂજ્ય ગુરૂદેવશ્રી દ્વારા આવી. ખૂબ જ સુંદરતમ સ્પષ્ટીકરણ પૂજ્ય ગુરૂદેવશ્રી દ્વારા એટલું બધું અદભુત રીતે છણાવટ કરવામાં આવતી હોય છે કે એક કલાકમાં તો એટલા વિષયો આવે, એટલું સ્પષ્ટીકરણ આવે કે જો ઉપયોગ થોડોક આમ તેમ થઈ જાય તો ખરેખર મૂળ વિષયની જે મૂળ વાત એક બે લીટીમાં આવી જાય અને એના ઉપર આખું પ્રવચન ચાલતું હોય તો એ વિષય અધૂરો રહી જાય. પણ ઘણા બિંદુઓ પૂજ્ય ગુરૂદેવશ્રી એટલા બધા સ્પષ્ટ કરે છે, એટલું બધું ચોખ્ખું કરે છે જૈન દર્શનને કે જૈન દર્શન ખરેખર કોને કહેવાય, જૈન દર્શનની સ્થિતિ ખરેખર શું હોય, જૈન દર્શનમાં શ્રદ્ધા જ્ઞાન ચારિત્રનું સ્વરૂપ કેવું હોય, ચારિત્રની રમણતા સ્વરૂપ આચરણ રૂપે ચતુર્થ ગુણ સ્થાને થાય એ સમ્યક દર્શન વગર ખરેખર ચારિત્રની સ્થિતિ કદી આવી ન શકે. દર્શનથી ભ્રષ્ટ જે જીવ હોય એ જ્ઞાન ચારિત્રથી ભ્રષ્ટ તો હોય જ, એવી અપૂર્વ સ્થિતિનું વર્ણન પૂજ્ય ગુરૂદેવશ્રી દ્વારા. અને સમ્યક દર્શનની ચર્ચા કરતા આગળ વધતા ચારિત્રની ચર્ચા પણ નિશ્ચયને અનુરૂપ એવો વ્યવહાર પણ બહારમાં કેવો હોય કે જે દશામાં વર્તતો હોય એને જ ખરેખર આવો નિશ્ચય લાગુ પડતો હોય, એવું પણ મુનિરાજના સ્વરૂપની વ્યવસ્થા બતાવીને કે એમ કે કોઈ એમ કહે કે આ મુનિરાજ છે તો એને સમ્યક દર્શન સહિત ચારિત્ર તો વર્તતું હોય, આંતરિક ચારિત્રનો અર્થ કે લીનતારૂપ ચારિત્ર, એટલે કોઈ ભેદની ખલેલ વગરનું ચારિત્ર એને આંતરિક ચારિત્ર કહેવાય. એ તો વર્તતું હોય પણ એવા ચારિત્રવંત જીવને બહારમાં એવી નગ્નદશારૂપ પરિણમન જ હોય, એવી નગ્નદશા જ એને બહારમાં વર્તતી હોય, એ પ્રકારના આચાર જ એને હોય, ત્યારે જ ખરેખર એને આંતરિક ચારિત્ર એને અનુરૂપ વ્યવહાર કહેવાય. અને બહારના આચારવા વર્તતા હોય એને જોઈને અંદરનું ચારિત્ર એવું છે એમ ન કહી શકાય,
એવી બધી સ્પષ્ટ ચર્ચાઓ પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા આ અષ્ટપાવળ ગ્રંથમાં એક એક વિષયની એવી ચર્ચા કરવામાં આવે. જો જ્ઞાન ચેતના, કર્મ ચેતના અને કર્મફળ ચેતનાની ચર્ચા આવી, પછી અર્યંતને પણ અશુદ્ધતા છે એની ચર્ચા આવી, કેટલી બધી એક પછી એક એટલી સુંદર ચર્ચાઓ પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા આવે છે. જો કર્મચેતના, જ્ઞાન ચેતના અને કર્મફળ ચેતનાની ચર્ચામાં એટલી બધી સુંદર વાત પૂજ્ય ગુરુદેવશ્રીએ લીધી કે એમાં કર્મચેતના શુદ્ધ ઉપયોગપૂર્વક હોય. કર્મચેતના કેવી કહેવાય કે શુદ્ધ ઉપયોગપૂર્વક હોય. તો શુદ્ધ ઉપયોગ જે પ્રગટ થયો, ઉપયોગ એટલે જ્ઞાનનું પરિણમન. હવે એ જ્ઞાનનું પરિણમન જ્ઞાયક સન્મુખતા થઈને વર્તવા માંડ્યું તો એને કર્મચેતના કીધી. ઓલા આઠ કર્મની ચર્ચા નથી, આ કર્મચેતના. એટલે કર્મ એટલે કાર્ય, કાર્યરૂપી ચેતના. એવી કાર્યરૂપી ચેતના શુદ્ધ ઉપયોગમાં પ્રગટ થઈ તો એને કર્મચેતના કીધી. એ કાર્યરૂપી ચેતના, શુદ્ધ ચેતના પ્રગટ થઈ અને એ કર્મચેતના છે. એ કર્મચેતનાનું ફળ કર્મફળ ચેતના. તો કે એ કર્મફળ ચેતના એટલે શું? કે કર્મની નિર્જરા થવી એ કર્મફળ ચેતના. તો કે ના ના, અતિન્દ્રિય આનંદની ઉત્પત્તિ થઈ એ કર્મફળ ચેતના આવી. શુદ્ધ ઉપયોગ પ્રગટ થયો એને કર્મચેતના કહેવાય. અને એ શુદ્ધ ઉપયોગના કાળે અંદરમાં ને અંદરમાં જ્યારે આનંદની ઉત્પત્તિ થાય તો શુદ્ધ ઉપયોગને કર્મચેતના કહી અને એના ફળ રૂપે જે આનંદ આવ્યો એને કર્મ ફળ ચેતના, એટલે કાર્ય ફળ ચેતના. ઓલી કાર્ય ચેતના, આ કાર્ય ફળ ચેતના. ઓલી કર્મચેતના બંધરૂપ અને કર્મફળ ચેતના એ જુદો વિષય, એ દ્રવ્ય કર્મની ચર્ચા. આ અંદરમાં પોતાના પરિણમનરૂપ શુદ્ધ કાર્યની ચર્ચા, પરિણમન શુદ્ધ કાર્યની ચર્ચા. જો ગઈકાલે પૂજ્ય બેનશ્રીના પ્રવચનમાં રાત્રે ચર્ચા ચાલતી હતી ને, એમાં સ્વપર પ્રકાશકનો ઉલ્લેખ બેનશ્રીએ કર્યો હતો. આને અનુરૂપ ચર્ચા છે એટલે આ વાત કરું છું. એમાં સ્વપર પ્રકાશકની એટલી બધી ચર્ચા પૂજ્ય ગુરુદેવશ્રીએ કરી, તો આ અત્યારે કર્મચેતના, કર્મફળ ચેતના એમાં પણ સ્વપર પ્રકાશક પણ લાગુ પડે છે. કારણ કે એમાં ઉપયોગ, શુદ્ધ ઉપયોગ એને કર્મચેતના કીધી અને આનંદ આવ્યો એને કર્મફળ ચેતના કીધી. હવે એ ઉપયોગરૂપી શુદ્ધ ચેતના પ્રગટ થઈ અને એનું ફળ આનંદની ઉત્પત્તિ થઈ તો એ બે થાય છે. તો આશ્રય ત્રિકાળી દ્રવ્યના આશ્રય, ત્રિકાળી દ્રવ્યના આશ્રયપૂર્વક આ બધું પ્રગટ થાય છે. ત્યારે એમાં સ્વપર પ્રકાશકની ચર્ચામાં એક એવો વિષય 159 ગાથા નિયમસારની કેવળ જ્ઞાનનો અધિકાર ચાલુ થાય ત્યાં આવી છે. એમાં આ વિષય લીધો છે કર્મચેતના અને કર્મફળ ચેતનાનો. એમાં એ વિષયમાં એમ કીધું છે આચાર્ય ભગવાને, કુંદકુંદ આચાર્ય દેવે નિયમસારમાં, કે જે તારા જ્ઞાનના ઉપયોગનું પરિણમન છે એ જ્ઞાનના ઉપયોગનું પરિણમન જ્ઞાયકની સન્મુખ થઈને પરિણમન કરે, અભેદ થઈને, વિકલ્પ વગર નિર્વિકલ્પ દશા પ્રગટ થાય. તો એવું જે અભેદ પરિણમન થઈ ગયું એને સ્વપર પ્રકાશકમાંથી સ્વપ્રકાશક કીધું. ઈ અભેદ પરિણમન થઈ ગયું એને સ્વપ્રકાશક કીધું. અને એ જ સમયે સ્વપર પ્રકાશકની ઉત્પત્તિ પણ એ જ સમયે થાય, જે સમયે સ્વપ્રકાશક, એ જ સમયે સ્વપર પ્રકાશકનું પરિણમન. તો સ્વપ્રકાશક એટલે પોતાનો પ્રગટ થતો ઉપયોગ, એને હું જ્ઞાયક છું, હું અખંડ પરમાત્મા છું, હું ધ્રુવ પરમાત્મા છું, નિત્ય શાશ્વત દેવ છું, અનાદિ અનંત છું, એકરૂપ છું, નિર્વિકલ્પ તત્વ છું, નિર્લેપ તત્વ છું, એમ કરીને જ્યાં ઉપયોગ ચાલતો 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 આત્મા સાથે અભેદ થઈને પરિણમી ગયો. તો એને કીધું કે સ્વપ્રકાશક જ્ઞાન પ્રગટ થઈ ગયું. હવે એ સ્વપ્રકાશક જ્ઞાન પ્રગટ થયું પણ જ્ઞાનની પર્યાયનો સ્વભાવ તો સ્વપર પ્રકાશક છે. તો એ સમયે પરપ્રકાશક પણ હોવું જોઈએ, ન હોય એવું ન બને ક્યારેય. કોઈ પ્રકાર, કોઈ પણ સમયે સ્વભાવ ક્યારે પણ ખંડિત ન થાય. તો એ સ્વપર પ્રકાશક પણ આમાં પરપ્રકાશક પણ શું હોય? તો કે જ્ઞાનનો ઉપયોગ આત્માની અભેદ થઈને પરિણામો અભેદ થઈને ત્યારે જે આનંદની ઉત્પત્તિ થઈ એ જ્ઞાનની પર્યાય નથી, એ આનંદની પર્યાય છે. માટે એ આનંદની પર્યાય જે સુત્તા રૂપે આનંદ આવ્યો, કર્મફળ થયું, એને પરપ્રકાશક કહેવામાં આવે. તો એ સ્વપ્રકાશક પૂર્વક સ્વપર પ્રકાશકપણું નિશ્ચયથી પ્રગટ થયું એને કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના એટલે કર્મ ચેતના કાર્ય રૂપે પ્રગટ થઈ એના ફળ રૂપે કર્મ ફળ ચેતના આનંદની ઉત્પત્તિ થઈ એવું સ્વપર પ્રકાશકપણું અંદરમાં હોય છે. બહારનું સ્વપર પ્રકાશક એક જુદું, અંદરનું સ્વપર પ્રકાશક એક જુદું. અંદરના સ્વપર પ્રકાશક પૂર્વક બહારનું સ્વપર પ્રકાશક પણ વિકલ્પાત્મક અવસ્થામાં લાગુ પડે. જ્યાં સુધી આવો સ્વભાવ ખ્યાલમાં ન આવ્યો હોય જ્ઞાયક ભાવ ચૈતન્ય દેવતા અને એના તરફ ઉપયોગ જઈ અને એનું પરિણમન ન થાય ત્યાં સુધી સ્વપર પ્રકાશક વાસ્તવિક ઉદિત થતું નથી. એવી ચર્ચા આમાં પૂજ્ય ગુરુદેવશ્રી આજે કર્મચેતના કર્મફળ ચેતનાની અદભુતથી અદભુત રીતે લીધી. અને અરિહંતની ચર્ચા જે આવી કે અરિહંત ભગવાનને પણ અશુદ્ધતા છે, તો ભાઈ એવી કઈ અશુદ્ધતા હોય અરિહંત ભગવાનને? અરિહંત ભગવાનને તો ભાવ મોક્ષ થઈ ગયો, અમે તો અરિહંતની પ્રતિમાની સ્થાપના કરીએ છીએ, અમે એને વંદન કરીએ છીએ, એની વિતરાગતા એને પ્રગટ થઈ ગઈ છે, એટલા માટે તો એ વંદનીય છે. એટલે તો નામ સ્થાપના દ્રવ્યને ભાવ એવા નિક્ષેપના ભેદ ચાર આવ્યા 13મી ગાથામાં, એમાં સ્થાપના નિક્ષેપ કરીને અમે પ્રતિમાની સ્થાપના કરીએ છીએ અને એને એવી ઉપયોગ નામની વેદી ઉપર ઉપયોગવાનને બિરાજમાન કરીએ છીએ અને એના વંદન કરતા કરતા એની વિતરાગતાને જોતા એવું જ મારું સ્વરૂપ છે, એવું વંદન હું કરું છું કે જેવું એ અરિયંત પરમાત્મા આપનું સ્વરૂપ છે એવું જ મારું ચૈતન્ય સ્વરૂપ અંદરમાં બિરાજમાન છે. તો એવા ભાવથી તો મારી વિતરાગતા રૂપ પરિણતિ પ્રગટ કરવા માટે તો હું અરિયંત પાસે જાઉં છું. અને જો અરિયંતને તમે અશુદ્ધતા કહો તો અમારા વંદન તો નિષ્ફળ થઈ જાય. હે, એમ પ્રશ્ન થાય ને આપણને કે આપણે તો રોજ અરિયંતની પૂજા કરીએ, અરિયંતના દર્શન કરીએ અને હવે અરિયંત ભગવાનને જ જો અશુદ્ધતા હોય તો એના વંદનને એ બધું કરી ન શકાય? તો કે એમ નથી, અરિયંત ભગવાનનો પણ ભાવ મોક્ષ થઈ ગયો છે. ભાવ મોક્ષ, ભાવ મોક્ષ એટલે કેવળ જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું છે. કેવળ જ્ઞાન, હવે ત્યાં કોઈ પણ પ્રકારના કેવળ જ્ઞાનમાં રાગ નથી, મિથ્યાત્વ નથી, અજ્ઞાન ભાવ નથી, એ બધું ચાલ્યું ગયું છે. અશુદ્ધતા છે એ આશ્રવની છે, આ આશ્રવ તત્વ છે ત્યાં. પણ આશ્રવ તત્વ કેવું છે કે બંધ વગરનું આશ્રવ તત્વ છે, આશ્રવ પૂર્વક બંધ નથી ત્યાં. અરિયંત ભગવાન વિહાર કરે ને તો એને ઇરિયાપથ આશ્રવ કહેવાય. હે, એ આશ્રવ છે એને ત્યાં, પણ એ આશ્રવ કેવો છે કે બંધ પૂર્વકનો નથી, પ્રત્યેક સમયે આશ્રવ આવે છે અને એ આશ્રવ છે એ નિર્જરી જાય છે, આશ્રવ છે એ નિર્જરી જાય છે. એ અબંધ પૂર્વક નિર્જરા, બંધ વગરની નિર્જરા એને પ્રત્યેક સમયે ચાલતી હોય છે. પણ અરિયંત ભગવાનનો હજી દ્રવ્યમોક્ષ થયો નથી, ચાર અઘાતી કર્મની સ્થિતિ એને એના એના એક ક્ષેત્રાવગાહે પડેલી છે, એટલે એને દ્રવ્યમોક્ષ નથી થયો. ચાર ગુણની હજી પ્રતિજીવી ગુણો એવા છે, અનુજીવી ગુણો પૂરા થઈ ગયા, પ્રતિજીવી ગુણોની અશુદ્ધતા હજી એને અવ્યાબાદ સૂક્ષ્મત્વ અવગાહન અગુર લઘુત્વ એવી જે ચાર પ્રતિજીવી ગુણની શુદ્ધતા હજી એને પ્રગટ નથી થઈ અને એને હજી દ્રવ્યમોક્ષ નથી થયો, હજી શરીર વિદ્યમાન છે, ચાર અગાતી કર્મ પડ્યા છે અને આશ્રવ પ્રત્યેક સમયે આવી અને બંધ વગર અબંધપૂર્વક આશ્રવની નિર્જરા પ્રત્યેક સમયે થાય છે. પણ એટલો આશ્રવ ઔદયકી ભાવ એને અત્યારે વર્તમાનમાં ચાલુ હોવાને કારણે અરિયંત ભગવાનને અશુદ્ધતા છે એમ અહીંયા પૂજ્ય ગુરુદેવશ્રીનું કહેવું છે. પણ અરિયંત ભગવાનનો ભાવ મોક્ષ થઈ ગયો છે, એ પૂજનીય છે, એને ભાવમોક્ષ થઈ ગયો, વિતરાગતા થઈ ગઈ અને સર્વજ્ઞપણું આવી ગયું, પછી ત્યાં અંદરમાં કોઈ અશુદ્ધતાનો પ્રશ્ન આવતો નથી. પણ સમયવર્તી જે એની ક્રિયાઓ ચાલે છે એ ઇરિયાપથ આશ્રવ કહેવામાં આવે છે અને એ આશ્રવ એ જ સમયે ચાલ્યો જાય છે, નવા બંધપૂર્વકનો આશ્રવ નથી, એટલે એને અશુદ્ધતા અહીંયા કઈ અને પ્રતિજીવી ગુણની હજી પૂર્ણતા નથી થઈ એ વિષય પૂજ્ય ગુરુદેવશ્રીએ અત્યારે અહીંયા સિદ્ધ કર્યો. આવી આવી કેટલી વાતો ગુરુદેવ દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે કે એક વાર, બે વાર, ચાર વાર સાંભળીને ત્યારે તો ખ્યાલ આવે કે ખરેખર આમાં ગુરુદેવને સિદ્ધ શું કરવું છે. જો મુનિદશાની ચર્ચા કરે, સમ્યક દર્શનની ચર્ચા કરે, સમ્યક દર્શન પૂર્વક જ ચારિત્ર આવે, મોક્ષ માર્ગને મોક્ષનું કારણ કહે, હવે મોક્ષ માર્ગ એ પર્યાય, મોક્ષ એ પર્યાય, તો મોક્ષનું કારણ મોક્ષ માર્ગની પર્યાય કેવી રીતે થાય? કે પર્યાયના આશ્રયે કંઈ નવી શુદ્ધ પર્યાય થોડી થાય, તો કે ભાઈ અહીંયા કહેવાનો આશ્રય એમ છે કે સમ્યક દર્શન રૂપી જ્યાં સુધી મોક્ષ માર્ગ પ્રગટ જીવને ન થાય ત્યાં સુધી મોક્ષની પ્રગટતા એને ન થઈ શકે. ધર્મની શરૂઆત જ મોક્ષ માર્ગથી થાય અને એ મોક્ષ માર્ગ શુદ્ધાત્માના આશ્રય જ થાય. એવા મોક્ષ માર્ગની શરૂઆત થાય તો એવા મોક્ષ માર્ગ રૂપી પરિણમતા જીવને મોક્ષ માટેના દ્વાર ખુલી જાય. એટલે એને એમ કહેવામાં આવે કે આ મોક્ષ માર્ગ પ્રગટ થયો એ મોક્ષનું કારણ બન્યું. ખરેખર તો પર્યાયનું કારણ પર્યાય જ હોય છે. તત્સમયની યોગ્યતા, એના સટકારકો, કર્તાકરણ, કર્મ સંપ્રદાન, અપાદાન, અધિકરણ, છે છ કારકો એની પોતાની પર્યાયમાં ને પર્યાયમાં જ પર્યાયનું કારણ કાર્ય રહેલું છે. પણ છતાં આવું મોક્ષ માર્ગને કારણ કેવું એ ઉપચાર છે. ત્રિકાળી દ્રવ્યની સન્મુખતા છે માટે એને કારણ કીધું છે. પણ ખરેખર એ પણ કારણ બનીને કાર્ય બનવા કાર્ય કરવા જતું નથી એ અપેક્ષાએ એને પણ અકારણ કહેવામાં આવે છે. એવી એવી ચર્ચાઓ આ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં આ સુંદરથી સુંદર આવે છે. આપણો જે વિષય ચાલે છે અહીંયા સમ્યક દર્શનની ચર્ચા આવી ને કે સમ્યક દર્શન વગરનો જીવ છે એ ખરેખર ચારિત્રની સ્થિતિનું કાંઈ એને હોતું જ ચારિત્ર હોતું જ નથી. એને જ્યાં સુધી સમ્યક દર્શન નથી આવતું ત્યાં સુધી સમ્યક ચારિત્ર નથી હોતું. એને એમ લાગે કે હું ચારિત્ર પાડું છું, મારા આવા શુભ ભાવ છે. એવા દ્રવ્યલિંગીના શુભ ભાવો હોય કે એ શુભ ભાવ જોતા જીવ છેતરાઈ જાય. એને એમ થાય કે આટલી ક્રિયા આની, એને પૂજ્ય ગુરુદેવશ્રી કહે છે કે ચામડા ઉતરડીને ખાર છાંટો તો આંખનો ખૂણો લાલ ન થાય એટલી શુભ ભાવની પ્રચુરતા અંદરમાં હોય. છતાં પણ સંકિત જેને નથી, સંકિત વિનાનો જીવ છે એ સાધક બનતો નથી. અને સાધક જ્યાં સુધી બનતો નથી ત્યાં સુધી વિતરાગતાનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. એવી પૂજ્ય ગુરુદેવશ્રીની વાત, કેવી કરુણા ગુરુદેવની જુઓ. એક ઈયળની વાત કરીને, એક જીવ છે એ જીવની વાત કરીને એની કરુણાનો સાગર આ પુરુષ. એની કરુણા આપણને એ જીવ પ્રત્યેની દયાના ભાવમાં એને જીવનું સ્વરૂપ કેવું ચોખ્ખું ભાસે છે એમ સિદ્ધ કરે છે. કે જીવ આવો ચૈતન્ય મૂર્તિ હોવા છતાં, જીવ જ્ઞાન ને આનંદ ને સુખની ખાણરૂપ હોવા છતાં કેવી એની મિથ્યાત્વની અવસ્થામાં એ અત્યારે પડ્યો છે. કેમ એનું મિથ્યાત્વ જાતું નથી, કેમ એનું અજ્ઞાન દૂર થતું નથી કે પોતાનો જ્ઞાનમય જ્ઞાન સ્વરૂપી ચૈતન્ય પરમાત્મા, એવા પરમાત્માને જ્યાં સુધી આદર નથી કરતો, જ્યાં સુધી લક્ષ નથી કરતો, જ્યાં સુધી એની સામે જોતો નથી ત્યાં સુધી અનાદિથી આવા અવતારો એની પર્યાયમાં ચાલી રહ્યા છે. અને એવી પર્યાયના અવતારોમાં પોતાપણું માની અને મિથ્યાત્વને દ્રઢ કરી રહ્યો છે જીવ. અને એવા જીવ પ્રત્યેની પણ પૂજ્ય ગુરુદેવશ્રીની કરુણા, એકને એક વાત, એકને એક વાત પાંચ સાત મિનિટ સુધી પૂજ્ય ગુરુદેવશ્રીએ એ જીવ માટે કરી, એ જીવ માટે કરે છે. કે જો ભાઈ તારી સ્થિતિ પણ આવી છે, કેટલી વાર આવા અવતાર તે કરી લીધા છે, પણ જ્યાં તને બાહ્યમાં અનુકૂળતા મળી, મનુષ્ય પર્યાય મળી, બાહ્યના સાધનોને સંયોગો અનુકૂળ થઈ ગયા તો બધું તું ભૂતકાળ ભૂલી ગયો છો. ભૂતકાળ તું ભૂલતો નહીં અને ભૂતકાળને વારંવાર યાદ પણ કરતો નહીં. વર્તમાનમાં પરિપૂર્ણ પરમાત્મા છે એને યાદ કરજે એમ પૂજ્ય ગુરુદેવ શ્રી કહેવા માંગે છે. એવા સમ્યક દર્શનની પ્રાપ્તિ કેવી રીતે થાય અને સમ્યક દર્શન રૂપી રત્ન, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ સુરદરત્નત્રય કેવી રીતે જીવને પ્રગટ થાય એના માટે આપણે કાલે ગાથા ચાલુ કરી છે. કર્તા કર્મ અધિકારની શરૂઆતની 69-70 ગાથા છે. 69-70 ગાથા ખૂબ જ પ્રયોજનભૂત અને અદભુત ગાથા છે. એ 69-70 ગાથાના વિષયો આપણે કાલે લીધેલા કે એમાં ત્રણ પ્રકારની ચર્ચા આવે છે. 69-70 ગાથામાં ત્રણ પ્રકાર કયા છે કે એક તો જીવ તો ચૈતન્યમય સત્તા છે, જીવ તો જ્ઞાનમય સત્તા છે, અખંડ જીવ છે જેને ધ્રુવ કહેવામાં આવે છે. એ ધ્રુવમાં કોઈ પરિણમન નથી, કોઈ ઉત્પાદવ્યય નથી, કોઈ વિકાર નથી કે કોઈ અવિકારી પર્યાયો ઉત્પન્ન થાય છે એ પણ ધ્રુવમાં નથી. એવું એક ચૈતન્ય સામાન્ય સ્વરૂપ છે, એવો એક જ્ઞાયક દેવતા છે, એવું એક ધ્રુવધામ સ્વરૂપ છે, એવી એક અખંડ ચૈતન્ય મૂર્તિ અનાદિ અનંત કે જેમાં કોઈપણ સમયની કોઈપણ પર્યાયોમાં ગમે તેટલી અવિપરીતતા ચાલતી હોય બહિર્લક્ષે, કે કોઈપણ પર્યાયમાં પોતાના સ્વભાવના લક્ષે એ અવિપરીતતા ચાલુ થઈ જાય ને બહિર્લક્ષે વિપરીતતા ચાલતી હોય, સ્વભાવના લક્ષે અવિપરીતતા પ્રગટ થઈ જાય, તો એ બહિર્લક્ષે પ્રગટપણું કે અંતરલક્ષે પ્રગટપણું, એ પ્રગટપણું એક સમયની વર્તમાન પર્યાયમાં હોય છે. એવી કોઈ પર્યાયો ત્રિકાળી દ્રવ્યમાં નથી, વર્તમાન પર્યાય ત્રિકાળી દ્રવ્યમાં નથી. ભૂત ભાવિની પર્યાયો છે એ અંદરમાં છે, એ પારિણામિક ભાવે છે, પર્યાય રૂપ નથી. પણ વર્તમાન પર્યાયો જે પ્રગટ રૂપ છે, એ પ્રગટ રૂપ પર્યાયો પ્રત્યેક સમયે ઉત્પાદ રૂપ છે. યા તો બહિર્લક્ષે ઉત્પાદ થાય છે એનો, યા તો અંતરલક્ષે ઉત્પાદ થાય છે, એવી એક પર્યાયની સ્થિતિ છે. અને એક દ્રવ્ય શાશ્વત છે, અખંડ ચૈતન્ય પરમાત્મા છે, ધ્રુવ ચૈતન્ય પરમાત્મા છે, એ તો અનાદિ અનંત એવું ને એવું એવું ને એવું એવું ને એવું એવું નું શાશ્વત અંદરમાં રહેલું છે, ત્રિકાળ અંદરમાં રહેલું છે, એ અંદરનો શાશ્વત પરમાત્મા છે. એક એની સ્થિતિનું વર્ણન, એક આમાં પર્યાયની સ્થિતિનું વર્ણન, અને એક એની સાથે એક ક્ષેત્રાવગાહે કર્મનો સંબંધ રહેલો છે. એક ક્ષેત્રાવગાહે આઠ કર્મનું પરિણમન, દ્રવ્ય કર્મનું ચાલે છે એનો સંબંધ, એવા ત્રણ પ્રકારના સંબંધ આ ગાથામાં વર્ણવવામાં આવ્યા છે. એ ત્રણ પ્રકારના સંબંધમાં પહેલો સંબંધ છે એને નિત્ય તાદાત્મ સંબંધ કીધો છે. નિત્ય તાદાત્મ સંબંધ, નિત્ય તાદાત્મ સંબંધ આત્માને કોની સાથે હોય? આ બધા સંબંધો જે ત્રણ વર્ણવવામાં આવે છે ને, એ આત્માની સાથેના સંબંધો વર્ણવવામાં આવે છે. એક આત્મા છે એની સાથેના ત્રણ સંબંધો છે. તો એ ત્રણ સંબંધોમાં પ્રથમમાં પ્રથમ પહેલો સંબંધ કયો છે? તો કે નિત્ય તાદાત્મ સંબંધ છે. તો કે નિત્ય તાદાત્મ સંબંધ કોની સાથે હોય આત્માને? કે આત્માની સાથે જે નિત્ય રહેતું હોય, જે કાયમ રહેતું હોય, જે અનાદિ અનંત રહેતું હોય, કદી એનાથી જુદું પડતું ન હોય, કદી એનાથી દૂર ન જતું હોય, એને નિત્ય તાદાત્મ સંબંધ કહેવાય. તો એવો નિત્ય તાદાત્મ સંબંધ આત્માને જ્ઞાન આદિ અનંત ગુણો સાથે, પણ જ્ઞાનની મુખ્યતાથી આમાં જ્ઞાન સાથે આત્માને નિત્ય તાદાત્મ સંબંધ રહેલો છે. આ એક સંબંધ આત્માને જ્ઞાન સાથે, આત્માને અનંત ગુણો સાથે નિત્ય તાદાત્મ સંબંધ છે. એ નિત્ય તાદાત્મ સંબંધને શું કહેવાય? કે અનાદિ અનંત એનું પોતાનું ચૈતન્ય અસ્તિત્વ અખંડપણું છે. એ અખંડપણામાં જ અનંત ગુણો સભર છે, અખંડપણામાં જ અનંત ગુણો એની સાથે રહેલા છે, એટલે એને નિત્ય તાદાત્મ સંબંધ કહેવામાં આવે. ત્યાર પછી બીજો સંબંધ, બીજો સંબંધ છે એને સંયોગ સિદ્ધ સંબંધ કીધો. સંયોગ સિદ્ધ સંબંધ એટલે શું થયું? સંયોગ એટલે બીજી વસ્તુ, સંયોગ એટલે જુદી વસ્તુ, સ્વભાવ એટલે પોતાની વસ્તુ, સ્વભાવ એટલે નિત્ય તાદાત્મપણું એટલે ચૈતન્ય વસ્તુ, અને સંયોગ એટલે બીજી વસ્તુ, એટલે કે બીજી વસ્તુ એટલે કે પોતાની સાથે રહેલી પણ પોતાથી પૃથક રહેલી, પોતાના સંયોગમાં રહેલી એવી વસ્તુ, એ બીજો સંયોગ સિદ્ધ સંબંધ. તો સંયોગ સિદ્ધ સંબંધ આત્માને કોની સાથે હોય? તો રાગાદી ભાવ સાથે એને સંયોગ સિદ્ધ સંબંધ હોય, કારણ કે સંયોગ રાગનો એને અત્યારે વર્તમાનમાં ચાલુ છે, એટલે એને સંયોગ સિદ્ધ સંબંધ કીધો. એ સંયોગ સિદ્ધ સંબંધ છે એની પર્યાયમાં રાગ વર્તે છે, પર્યાયમાં રાગ છે, પર્યાય રાગ નથી. આ એક બહુ અગત્યની સમજવા જેવી વાત છે. પર્યાયમાં રાગ થયો છે, પર્યાયમાં વિતરાગતા થાય છે, પર્યાયમાં મિથ્યા દર્શન થાય છે, પર્યાયમાં સમ્યક દર્શન થાય છે. પર્યાય મિથ્યા દર્શન નથી, પર્યાય સમ્યક દર્શન નથી, પર્યાય વિતરાગતા નથી, પર્યાય રાગ નથી. રાગ રૂપ થઈ ગઈ એમ કહેવામાં આવે, વિતરાગતા રૂપ પર્યાય થઈ ગઈ એમ કહેવા આવે. પર્યાય ઉત્પાદવી સ્વભાવવાળી છે. હવે એ ઉત્પાદમાં અત્યારે શું વર્તે છે? તો કે ઉત્પાદમાં અત્યારે રાગાદી ભાવ વર્તે છે. તો એવો રાગાદી ભાવ પર્યાયમાં ઉત્પાદના સમયે જોઈ અને એવા રાગાદી ભાવની પર્યાયને સંયોગ સિદ્ધ સંબંધ કહેવામાં આવે છે. એવો બીજો સંબંધ, એક નિત્ય તાદાત્મ સંબંધ, એક સંયોગ સિદ્ધ સંબંધ, અને એની સાથે રહેલા એક ક્ષેત્રાવગા સંબંધ, એક ક્ષેત્રાવગા સંબંધ ત્રીજો સંબંધ. એ કેમ? કે એ કર્મો એની સાથે, કર્મનો ઉદય છે, હે, કર્મ બંધ પડે છે કર્મમાં, એ ઉદયિક ભાવ, ઉદયિક ભાવ એ તો રાગાદી ભાવ, પણ ઉદયના લક્ષ્ય થતો ઉદયિક ભાવ. તો ઉદય કયો છે? તો કે કર્મનો ઉદય છે, આઠ કર્મનો ઉદય, સાત અથવા આઠનો ઉદય પ્રત્યેક સમયે જીવને એના એક ક્ષેત્રાવગા સંબંધે ચાલતો હોય છે. આવા ત્રણ સંબંધનું વર્ણન આમાં આ ગાથામાં કરવામાં આવ્યું. એ ત્રણ સંબંધને પેલા બરાબર જાણી અને પછી એનું કાર્ય ચાલુ થાય છે. એ કાર્ય કેવી રીતે ચાલુ થાય છે એનું વર્ણન આમાં સુંદર રીતે આચાર્ય ભગવાને એની ટીકામાં વર્ણન કર્યું છે. આપણે પેલી ચાર લીટી કાલે વાંચેલી, એ પેલી ચાર લીટી સાડા ચાર લીટી એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે કે એમાં આખો વિષય આ ગાથાનો છે, એ એમાં ભરેલો છે. એ સમજણ જેને થઈ જાય એને સંયોગ સિદ્ધ સંબંધ અને એક ક્ષેત્રાવગા સંબંધ છૂટી જાય છે. એક સમયમાં દ્રષ્ટિ અપેક્ષાએ છૂટી જાય છે અને ક્રમે ક્રમે ચારિત્ર અપેક્ષાએ છૂટે છે, એવી આમાં એક સ્થિતિનું વર્ણન આચાર્ય ભગવાને કરેલું છે. જો એવું છે ને કે આ ત્રણ પ્રકારના સંબંધ છે. પાણી છે ને, પાણી, પાણીનો પરિચય બધાને હોય ને, પાણીનો તો રોજ પરિચય થાય, સમયે 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 એને ખબર હોય. હવે પાણી છે ને, પાણી, પાણી એક દ્રવ્ય છે, એ દ્રવ્ય છે પાણી. દ્રષ્ટાંત ઉપરથી સિદ્ધાંત સમજતા એને પરિચય હોય ને દ્રષ્ટાંતનો, એટલે એ પરિચય ઉપરથી સિદ્ધાંત એને ખ્યાલમાં આવી જાય તરત. પાણી છે, પાણી એ પાણી દ્રવ્ય છે, દ્રવ્ય પાણી, અને પ્રત્યેક સમયે પાણીની પર્યાયનો ઉત્પાદ થાય છે. પાણીની પર્યાયનો ઉત્પાદ, જેમ કે પાણીની શીતળતા છે, તો શીતળતા એનો ગુણ છે અને એ પાણીની પર્યાય પ્રગટ થઈ, તો એ પાણીની પર્યાયમાં યા તો શીતળતા હોય અને યા તો ઉષ્ણતા હોય. હે, તો એક પાણી દ્રવ્ય છે, એનો અંદરમાં શીતળતા વાળો સ્વભાવ છે ગુણ, અને એનું એક પરિણમન ચાલે છે. તો એ પરિણમન, પ્રત્યેક સમયે પરિણમન વગરનો કોઈ જીવ નથી. પરિણમન છે પર્યાયમાં, પણ પરિણમન વગરનો જીવ નથી. જીવ પરિણામી છે, પરિણમન પર્યાયમાં છે, પણ પરિણમન વગરનો જીવ નથી. તો એ પરિણમન, એની પર્યાયમાં પાણીનું પરિણમન ચાલે છે. હવે એ પાણીનું પરિણમન ચાલ્યું તો પાણી અને પાણીનો સ્વભાવ તો કેવા છે, નિત્ય તાદાત્મ્ય સંબંધે છે. હે, એની શીતળતા એનો ગુણ છે, તો એનો ગુણ શીતળતા મુખ્યપણે છે, અસાધારણ ગુણ એનો. જેમ આત્માનો અસાધારણ ગુણ જ્ઞાન છે, એમ પાણીનો અસાધારણ ગુણ શીતળતા છે. તો એ તો નિત્ય તાદાત્મ્યપણે રહેલા છે. તો એ એક સંબંધ થયો નિત્ય તાદાત્મ્યપણાનો. હવે એ પાણીની પર્યાય ઉત્પાદ થઈ, તો પાણીની પર્યાય ઉત્પાદ થઈ એ યા તો પાણીની પર્યાય શીતળતા રૂપ હોય અને યા તો એ પાણીની પર્યાય ઉષ્ણતા રૂપ હોય. બે જ વિષય, બે જ વાત છે. લાંબી કોઈ આમાં ચૈતન્ય તત્વ સમજવામાં બહુ ટૂંકી વાત છે, બહુ લાંબી વાત નથી. ટૂંકું કરે ને એ ટકી જાય, લાંબુ કરે એ લપસે. બહુ ટૂંકી વાત છે. થોડાકમાં જૈન દર્શન અભિપ્રાય ફરતા સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય છે, એટલું બધું સરળ છે. અઘરું અજ્ઞાનીઓએ કરી નાખ્યું છે, અઘરું નથી. જૈન દર્શન એટલું બધું સરળ છે, એટલું બધું સરળ છે. પોતાના ઘરમાં પ્રવેશ કરવો હોય તો કોઈની પરમિશન લેવી પડે, એટલું બધું સરળ છે આ. એટલે પાણી છે, એ પાણીની પ્રત્યેક સમયે પર્યાય પ્રગટ થાય છે. હવે એ પાણીની પર્યાયમાં યા તો ઉષ્ણતા છે યા તો શીતળતા છે. હવે એ પાણીની પર્યાયથી તમે એ પર્યાયને જોવો તો એ પાણીની પર્યાયમાં ઉષ્ણતા થઈ, તો એમાં ઉષ્ણતા છે એ કેવી રીતે થઈ પાણીની પર્યાયમાં, તો એના બે ન્યાય આવે. બે ન્યાય આવે, આપણે કાલે થોડાક લીધા હતા. બે ન્યાય આવે એમાં, એક નિમિત્ત નૈમિત્તિક સંબંધ સિદ્ધ કરે અને એક ક્ષણિક અશુદ્ધ ઉપાદાન સિદ્ધ કરે. બે સંબંધ આવે. ત્યારે ગુરુદેવ એમ કહે કે પાણીની પર્યાય ઉષ્ણ તો એ પોતાથી થઈ છે, એના સટકારકથી થઈ છે, એ તો નિરપેક્ષ છે ઉષ્ણતા. એક સમયનું પરિણમન છે એનું, કર્તા કર્મ કરણ સંપ્રદાન અધિકરણ એનામાં જ છે. એને કાંઈ અગ્નિ સાથે સંબંધ નથી, ત્રિકાળી દ્રવ્ય સાથે સંબંધ નથી. ઈ એની સતપણાની સિદ્ધિ કરે છે, એના સટકારક બતાવે છે, પર્યાયનું સતપણું બતાવે છે. પર્યાયની પોતાની ક્ષણિક અશુદ્ધ ઉપાદાન, અશુદ્ધ ઉપાદાન શા માટે, કે પાણીની પર્યાય તો શીતળ જ હોવી જોઈએ, તો પાણીની પર્યાય ઉષ્ણ થઈ ગઈ, તો ઉષ્ણ થઈ ગઈ તો એણે એનો સ્વભાવ છોડી દીધો, તો સ્વભાવ છોડી દીધો તો એને અશુદ્ધતા લાગુ પડી, એટલે એને ક્ષણિક અશુદ્ધ ઉપાદાન કહેવાય. કે પાણીની પર્યાય પોતાના ક્ષણિક અશુદ્ધ ઉપાદાનથી ઉષ્ણપણે પરિણમી, પાણીની પર્યાય પરિણમી. પાણી તો શીતળ સ્થિત શાશ્વત છે, એ તો પાણી, પાણીમાં પરિણમન નથી, પાણીની પર્યાયમાં પરિણમન છે, અને પાણીની પર્યાયમાં પરિણમન છે એ ઉષ્ણતા રૂપે થયું છે. હવે એ તો એક સટકારકથી એની સ્થિતિ સિદ્ધ કરી. હવે એમ કે એ પાણીની પર્યાય છે એ ઉષ્ણતા રૂપે જ કેમ પરિણમી, શીતળતા રૂપે કેમ ન પરિણમી એમ પ્રશ્ન આવ્યો. પોતે ને પોતે પ્રશ્ન ઉઠાવે તો કે ભાઈ જો એવું છે કે ઉષ્ણતા રૂપે પરિણમી ને ત્યારે તારું લક્ષ છે ને, એટલે કે તે અગ્નિ ઉપર પાણીને રાખ્યું તો એ ઉષ્ણ નિમિત્તના સંગે પાણી ઉષ્ણ થયું છે, એમને એકલું એકલું પાણી ઉષ્ણ નથી થયું, એ નિમિત્તનો સંગ કર્યો છે, નિમિત્તમાં જોડાણું છે, નિમિત્તના સંગે પાણી ઉષ્ણ થયું છે. પેલાના જમાનામાં તો શું હતું, હવે તો આ બધા ગીઝરો આવી ગયા ને બધું બહુ ઓટોમેશન થઈ ગયું, એટલે ભેદનાને અઘરું થઈ ગયું છે. હા હા સાચું કહું છું, પેલા શું હતું કે તપેલીમાં પાણી ઊણું મૂકતા, હે પ્રાઇમસ કરે અને તપેલીમાં પાણી ઊનું મૂકે તો પ્રાઇમસની ઝાળ હોય ને ઉષ્ણતા, એ પાણીને સ્પર્શતી જ ન હોય, એને ખબર પડે રીતસર કે આ પ્રાઇમસની ઝાળ છે ને ઉષ્ણતા તો ત્યાં છે ને, તપેલામાં ઉષ્ણતા નથી કે પાણી ગરમ થઈ જાય, ઉષ્ણતા તો પ્રાઇમસની ઝાળમાં છે, તો એ પ્રાઇમસની ઝાળ છે એ જુદી દેખાય છે એને, હે અને પાણી એને જુદું દેખાય છે, તપેલું તો વચ્ચે માધ્યમ છે, તો એને ખબર પડે કે ઉષ્ણતા અગ્નિની છે અને શીતળતા પાણીની છે. એ ભેદદાન સરળ હતું, હે આ દેખાતું નથી હવે કાંઈ, જ્યાં નળ ચાલુ કરે ત્યાં ગરમ પાણી આવવા માંડે અને એને એમ થાય કે પાણી નળમાંથી જ આવે છે, પાણી પાણીમાંથી આવે છે ભૂલી ગયો, પાણી આવે છે પાણીમાંથી, એ કે ટાંકામાંથી પાણી આવે છે, નળમાંથી પાણી આવે છે. અરે ભાઈ ટાંકો સિમેન્ટનો છે, નળ સ્ટીલનો છે, તા સોનાનો છે, એમાંથી પાણી કેવી રીતે આવે, પાણી તો પાણીમાંથી આવે છે, એ પાણીનો પ્રવાહ છે, પર્યાય રૂપી પાણીનો પ્રવાહ, એ પાણીના દ્રવ્યમાંથી આવે છે, પાણીમાંથી પાણી આવે છે. ટાંકીમાં પાણી ખાલી થઈ ગયું હોય તો નળમાંથી પાણી કેવી રીતે આવે, ટાંકામાંથી પાણી કેવી રીતે આવે, પાણીનો સ્ત્રોત જ્યાંથી વહે છે એ પાણી જથ્થારૂપે ક્યાંક પડેલું છે એમાંથી પાણી આવે છે, એને સંયોગથી જોવાની ટેવ પડી ગઈ છે, એટલે એને સંયોગથી જ દેખાય છે કે નળમાંથી પાણી આવ્યું, ટાંકામાંથી પાણી આવ્યું, પાણી અગ્નિથી ઉષ્ણ થયું. અરે ભાઈ પણ ખરેખર તું નિમિત્તનો સંયોગ જોઈ અને સંયોગને અગ્રતા આપસ અને સ્વભાવને ભૂલી જાય સમયે સમયે, એમાં સ્વભાવને સમયે સમયે ભૂલે છે. પાણીનો નિત્ય તાદાત્મ્ય સ્વભાવ શીતળતા રૂપ છે, એ સંયોગરૂપ સ્વભાવ છે, એ સંયોગ સ્વભાવમાં ઉષ્ણતા થઈ છે પાણીમાં, એ ખરેખર અગ્નિ સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધથી ઉષ્ણતા થઈ છે, અને ખરેખર તો એ પાણી પોતાના ષટકારકથી ઉષ્ણ થયું છે. એમ જ્યાં પાણીની ઉષ્ણતાની નિરપેક્ષતા પણ જો એને ખ્યાલમાં આવી જાય તો ફરીવાર પછી પાણી ઉષ્ણ છે કે શીતળ ઈ એમ ઉષ્ણતા 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 એવો વિચારમાં નથી રહેતો, એને ખબર પડી ગઈ પાણી શીતળ જ હોય, પાણી ઉષ્ણ થાય જ નહીં, ઉષ્ણ થાય છે ને એ અગ્નિનો સ્વભાવ છે, અગ્નિનો જ સ્વભાવ છે ઉષ્ણતા, પાણીનો તો શીતળતા જ સ્વભાવ છે. એમ જ્યાં એને ખ્યાલમાં આવે ત્યાં એને સ્વભાવને સંયોગની જુદાઈ ખ્યાલમાં આવી જાય છે. નિત્ય તાદાત્મ્ય સંબંધ પાણીનો પાણીની શીતળતા ને એના ગુણો સાથે છે, સંયોગ સંબંધમાં પાણીની પર્યાયમાં ઉષ્ણતા થઈ છે, એમ જીવની પર્યાયમાં રાગાદી થયા છે તો એને સંયોગ સંબંધ કહેવામાં આવે. હવે પાણીની ઉષ્ણતા છે એ એના ષટકારકથી થઈ છે અને કાં અગ્નિના નિમિત્તે થઈ છે, એમ પર્યાયમાં રાગાદી ભાવ થયા છે, યા તો એના ષટકારકથી થયા છે નિરપેક્ષપણે જોવો તો, અને યા તો ત્યાં બહારમાં દ્રવ્ય કર્મનો ઉદય છે એમાં એની પર્યાય જોડાય છે, તો અહીંયા રાગાદી ભાવની ઉત્પત્તિ થાય છે અને એ દ્રવ્યનો કર્મનો ઉદય છે એને એક ક્ષેત્રાવગા સંયોગ સંબંધ કીધો. આમાં એક ક્ષેત્રાવગા સંબંધ એવા ત્રણ સંબંધ આમાં બતાવી અને એક સ્વાભાવિક સ્થિતિ, એક સંયોગની સ્થિતિ અને એક એક ક્ષેત્રાવગા સ્થિતિ સ્થિત કરી છે. બસ આટલી જ વસ્તુમાં જૈન દર્શન છે, આટલી જ વસ્તુમાં બધું રહેલું છે. પર્યાયમાં કાંઈ પણ અશુદ્ધતા પ્રગટ થાય તો સીધો એને વિચાર કરવો કે આ અશુદ્ધતા પહેલામાં પહેલા તો એ પર્યાયમાં પ્રગટ થવાનો એનો ષટકારકનો સ્વભાવ હતો એટલે થઈ છે. પૂજ્ય ગુરુદેવશ્રી જ્યારે આ ચર્ચા થઈને વર્ણિજી સાથે ત્યારે આ પ્રશ્ન આવ્યો હતો, એને પૂછ્યું કે ભાઈ પર્યાયમાં અશુદ્ધતા જો ષટકારકથી થતી હોય અને નિમિત્ત જો કાંઈ કરતું જ ન હોય તો એ પર્યાયનો સ્વભાવ થઈ જાય, અને પર્યાયનો સ્વભાવ હોય તો કાયમ રહેવો જોઈએ, કારણ કે તમે એને સ્વભાવ કીધો. તો રાધાજી ભાવ છે એ નિમિત્તે નિમિત્તથી ન થતા હોય, નિમિત્તના લક્ષે જુદી વસ્તુ અને નિમિત્તથી જુદી વસ્તુ. નિમિત્તથી થાય છે એનો અર્થ કે નિમિત્ત કરતા થઈ ગયું પોતાના પરિણામનું. નિમિત્તના લક્ષે થાય છે તો પોતાના પરિણામ નિમિત્તની સન્મુખ થયા છે. એક અહીંથી ઉપાડ છે, એક વાંથી ઉપાડ છે. તો એવો પ્રશ્ન આવ્યો કે ભાઈ જો તમે એમ કહેશો કે એ પર્યાયનો સ્વભાવ છે, પર્યાયમાં ષટકારકથી થાય છે, નિરપેક્ષપણે થાય છે, તો એનો સ્વભાવ કાયમ રહેવો જોઈએ. તો પૂજ્ય ગુરુદેવશ્રીએ જવાબ આપ્યો ત્યાં કે તે સમયનો પર્યાયનો વિભાવ સ્વભાવ છે. વિભાવ સ્વભાવ છે, સ્વભાવ એનો જ્ઞાનમય છે, એનો વિભાવ સ્વભાવ રાગમય છે. એનો સ્વભાવ છે પર્યાયનો જ્ઞાનમય, જ્ઞાન આવે છે અંદરથી, રાગ અંદરથી નથી આવતો. હે, જ્ઞાન આવે છે અંદરથી, કારણ કે આખો આત્મા જ્ઞાનમય છે, આખો આત્મા સુખમય છે, આખો આત્મા આનંદમય છે. જેમ પાણીમાંથી જેમ પાણી આવે એમ આત્મામાં જ્ઞાન ભરેલું છે, તો જ્ઞાન આવે અંદરથી. તો એ જ્ઞાન એનો સ્વભાવ છે. દ્રવ્યનો સ્વભાવ જ્ઞાન, ગુણનો સ્વભાવ જ્ઞાન, એની પર્યાયનો સ્વભાવ જ્ઞાન છે. જ્ઞાનમય પણ એનો સ્વભાવ છે, એ એમાંથી પ્રગટે છે, એમાંથી સ્ત્રોત આવે છે, એની કોઈ ક્રિયા હોય છે. આમાં એ જ વિષય છે, એની ક્રિયા કોઈ હોય છે તો પણ એની જ્ઞાનની જ ક્રિયા હોય છે, બીજી કોઈ ક્રિયા આત્માની નથી. રાગાદી ક્રિયા, કરોતી ક્રિયા કોઈ આત્માની ક્રિયા છે જ નહીં, એની જ્ઞાન ક્રિયા જ છે, એવું આમાં વર્ણન કરે છે. એટલે ક્યાંય પણ નિમિત્ત સાપેક્ષથી કથન આવે યા તો સ્વતંત્ર ષટકારકના ઉપાદાનથી કથન આવે તો એ બે કથન છે. એ એક પર્યાયની સાપેક્ષતા નિમિત્ત સાથે બતાવવાનું કથન છે અને એક પર્યાયની નિરપેક્ષતા બતાવવાનું કથન છે. હવે આ બધી વસ્તુ છે ને એ બધી પર્યાયમાં છે, અને એ પર્યાય છે ને એ પર્યાયમાં આવું પરિણમન છે, એ મારા દ્રવ્યમાં કોઈ પરિણમન નથી. એ મારા દ્રવ્યની બહાર બધું ચાલે છે, એ બધી વ્યવસ્થા મારા દ્રવ્યની બહાર ચાલે છે. મારા દ્રવ્યની સાથે કેવું પરિણમન ચાલતું હોય કે મારું દ્રવ્ય હોય ને એવું પરિણમન જ્યારે ચાલે ને ત્યારે એ મારા દ્રવ્યનું પરિણમન કહેવાય. તો કે એવું કયું પરિણમન છે એ આમાં બતાવે છે, એ આ 4.5 લીટીમાં બતાવે છે. જુઓ, જેમ આ આત્મા જેમને તાદાત્મ્ય સિદ્ધ સંબંધ છે એવા આત્મા અને જ્ઞાનમાં વિશેષ એટલે કે તફાવત એટલે કે જુદા લક્ષણો નહીં હોવાથી આત્મા અને જ્ઞાનનો તાદાત્મ્ય સિદ્ધ સંબંધ છે એટલે એને કોઈ લક્ષણના ભેદરૂપે એનો સ્વભાવ નથી. જેવું આત્માનું લક્ષણ છે એવું જ જ્ઞાનનું લક્ષણ છે. તો કે આત્મા અને જ્ઞાનમાં વિશેષ તફાવત જુદા લક્ષણો નહીં હોવાથી તેમનો ભેદ જુદાપણું નહીં દેખતો થકો. તેમનો ભેદ એટલે કે જુદાપણું, આત્માને જ્ઞાનનું જુદાપણું નથી, આત્માને જ્ઞાનમાં કોઈ ભેદ નથી, આત્માને જ્ઞાનમાં કોઈ તફાવત નથી. લક્ષણ પણ એના એક છે, એનામાં કોઈ તફાવત નથી, એમાં કોઈ ભેદ નથી. એવો તાદાત્મ્ય સિદ્ધ સંબંધ આત્માને જ્ઞાનમાં વિશેષ તફાવત જુદા લક્ષણો નહીં હોવાથી તેમનો ભેદપણું જૂઠાપણું નહીં દેખતો થકો, એટલે કે તેમને આત્માને જ્ઞાનને ભેદરૂપે નથી દેખતો, જૂઠાપણે નથી જોતો, ભેદરૂપે નથી જોતો, કારણ કે તાદાત્મ્ય સિદ્ધ સંબંધ છે. નહીં દેખતો થકો, પોતે નિસંગ રીતે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે. નિસંગપણે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે. આ વર્તે છે, વર્તવું 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 વર્તવું, નિસંગતાથી પોતે પોતાપણે જ્ઞાનમાં વર્તે છે. આ વર્તે છે ને એ સ્વભાવભૂત સ્થિતિ છે, ત્યાં કોઈ હજી ક્રિયા નથી થઈ. આ વર્તવું ચાલુ છે, વર્તવું ચાલુ છે એટલે ત્રિકાળમાં ત્રિકાળનું જાણવું દેખવું ચાલી રહ્યું છે. એની સ્વભાવ સિદ્ધ સ્થિતિ એવી છે કે જાણવું દેખવું જાણવું દેખવું જાણવું દેખવું જાણવું દેખવું, એવી ત્રિકાળતા અંદરમાં રહેલી છે. જ્યાં આત્મા હોય ત્યાં એનો જ્ઞાન ગુણ હોય, ત્યાં એની જ્ઞાનમાં એવી એક કારણસૂત પર્યાય પણ હોય કે એમાં વર્તવું હોય. એ વર્તવું 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 વર્તવું, એ વર્તવું એ સ્વાભાવિક સ્થિતિ બતાવે છે, એનો સ્વભાવ બતાવે છે, એનું જ્ઞાનમય પણું બતાવે છે, એની દ્રવ્ય ગુણ કારણ પર્યાયની એકરૂપતા બતાવે છે. એવો એક એની પાસે સ્વભાવ રહેલો છે, એ વર્તવું છે. નિસંગ રીતે જ્ઞાનમાં પોતાપણે વર્તવું 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 વર્તવું, એવો એક સ્વભાવ રહેલો છે અંદરમાં, એવું પોતાપણે વર્તે છે. અને ત્યાં જ્ઞાનમાં પોતાપણે વર્તતો તે, જ્ઞાનમાં પોતાપણે વર્તતો તે પર્યાય છે. વર્ત તો તે જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે આ હવે જ્ઞાન ક્રિયાની ચર્ચા આવી, આ જ્ઞાનના પરિણમનની ચર્ચા આવી, આ જ્ઞાનનો ઉપયોગ પ્રગટ થાય છે એની ચર્ચા આવી, આ જ્ઞાન ક્રિયામાં જાણવું 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 સમયે 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 ઉપયોગ પ્રગટ થઈને જાણવાની સ્થિતિ રહેલી છે એ જ્ઞાનની ક્રિયા છે. એ જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે નિષેધવામાં આવી નથી. જ્ઞાન ક્રિયાનો નિષેધ રાગાદિની જેમ ન થઈ શકે, કારણ કે જ્ઞાન ક્રિયા એ સ્વભાવભૂત છે. સ્વભાવભૂત શા માટે છે? એ આત્માનું લક્ષણ છે. આત્માનું લક્ષણ કેમ છે? કે નિત્ય એની સાથે રહે છે. જ્ઞાન ક્રિયા, જ્ઞાન ક્રિયા વગરનો જીવ નહીં જોવા મળે. રાગ વગરનો જીવ જોવા મળશે, મિથ્યાત્વ વગરનો જીવ જોવા મળશે, પણ જ્ઞાન ક્રિયા વગરનો જીવ જોવા નહીં મળે. સમ્યક દર્શન વગરનો જીવ જોવા મળશે, કેવળ જ્ઞાન વગરનો જીવ જોવા મળશે, પણ જ્ઞાન ક્રિયા વગરનો જીવ જોવા નહીં મળે. એટલે જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત છે. જ્યાં આત્મા ત્યાં એનો જ્ઞાન ગુણ, ત્યાં એની જ્ઞાન ક્રિયા. એવી જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે નિષેધવામાં આવી નથી. જો સમ્યક દર્શન હોય ને હે, ત્યારે પણ કેવળ જ્ઞાન ન હોય તો એનું લક્ષણ ન કહેવાય. સમ્યક દર્શન કેવળ જ્ઞાનને લક્ષણ ન કહેવાય, કારણ કે સમ્યક દર્શનના કાળે કેવળ જ્ઞાન નથી, એટલે એને લક્ષણ ન કહેવાય. લક્ષણ કોને કહેવાય? તો કે જ્ઞાન ઉપયોગને લક્ષણ કહેવાય. જે સદા આત્માની સાથે વર્તતું 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 રહેતું જ હોય, જે જ્ઞાન ક્રિયા ક્યારેય છૂટતી ન હોય. રાગાદી ભાવ છૂટી જાય, સમ્યક દર્શન પણ ન પણ હોય, અને સમ્યક દર્શન હોય તો કેવળ જ્ઞાન થાય તો સમ્યક દર્શન ન કહેવાય. તો એ બધા સાપેક્ષ પરિણમનની ચર્ચાઓ છે. ત્યાં કેવળ જ્ઞાનમાં સમ્યક દર્શનમાં કોઈ પણ પરિણામ નવા ઉત્પન્ન થાય, શુદ્ધ કે અશુદ્ધ, એ બધા સાપેક્ષ છે. આ જ્ઞાન ક્રિયા નિરપેક્ષ છે. આ વર્તવું છે એ નિરપેક્ષ છે. આ એનો ગુણ નિરપેક્ષ છે. આ એનો જ્ઞાયક ભાવ નિરપેક્ષ છે. એવી નિરપેક્ષતા આમાં નિતરે છે અંદરમાં. એક જ્ઞાયક ભાવ એનો સ્ત્રોત અંદરમાં ધ્રુવનો પ્રવાહ ચાલી રહ્યો છે. નિરંતર ચાલતું ચેતનારૂપી ચૈતન્યના નૂરનું પૂર, એ ધ્રુવ પ્રવાહ રૂપે આખો એક પ્રવાહ ચાલે છે અંદરમાં. એટલી અમર્યાદિતતા છે, એટલી અંદરમાં વિશાળતા છે, એટલું અંદરમાં એનું ચૈતન્યપણું છે કે એ જ્યારે જ્ઞાનીઓ અંદર જાય છે ત્યારે એનું માપ ખ્યાલમાં આવે છે કે ઓહો હો હો, મારો તો આવો અમર્યાદિત સ્વભાવ છે, મારો તો આવો ચૈતન્યરૂપી જ્ઞાનમય સ્વભાવ છે, આવો હું જ્ઞાયક ભાવ અનાદિ અનંત છું, આવી મારામાં કોઈ સીમા નથી, એવો નિસીમ સીમા વગરનો કે જેની કોઈ હદ નથી એવો બેહદ સ્વભાવ અંદરમાં વિદ્યમાન છે, એવો જ્ઞાનમય સ્વભાવ, એવો ચેતનામય સ્વભાવ, એવો જ્ઞાન દર્શનમય સ્વભાવ, એવો એકરૂપ અખંડ આનંદમય સ્વભાવ છે, એવા સ્વભાવમાં સ્વભાવનું સ્વભાવપણું વિદ્યમાન છે અંદરમાં, કે એવો અનંત સ્વભાવો ગુણ રૂપે પડેલા છે, એવા અનંત સ્વભાવો કારણ પર્યાય રૂપે પડેલા છે, અને એવો આખો એક સ્વભાવ વાંત્રિકાળી ચૈતન્ય પરમાત્મા છે, એને જ્ઞાયક ભાવ કહેવામાં આવે છે. બેનશ્રીએ કીધું, પૂજ્ય બેનશ્રીએ, જાગતો જીવ ઉભો છે. જાગતો જીવ, જાગતો જીવ, જીવ કેવો છે? તો કે જાગતો છે. ઈ જાગતો છે અંદરમાં, અંદરમાં જાગતો છે, અંદરમાં પ્રકાશ છે, અંદરમાં ચૈતન્યપણું છે, એવો જાગતો જીવ ઉભો છે. ઈ ઉભો છે જાગતો જીવ, ચૈતન્ય પ્રતિમા જાગતો જીવ ઉભો છે. ઈ જાગતો છે અને એવો જીવ છે. જાગતો એટલે જ્ઞાન 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 જ્ઞાન, જાગૃતિ જાગૃતિ જાગૃતિ, જ્ઞાન દર્શન જ્ઞાન દર્શન જ્ઞાન દર્શન, એવો જાગતો છે જીવ. જીવ શુષ્ક નથી, એમ કે આ તો દ્રષ્ટિનો વિષય છે. પર્યાય જ લક્ષ કરે ને ત્યારે એમાં કંઈક કાર્ય આવે તો દ્રષ્ટિનો વિષય ખબર પડે. અરે ભાઈ, દ્રષ્ટિનો વિષય તને જ્યારે ખ્યાલમાં આવે, એની અંદરથી વ્યવસ્થા તને સમજાય, એનું અંદરનું સ્વરૂપ તને પકડાય, તને એનો ખ્યાલ પણ આવવા માંડે વિકલ્પાત્મક અવસ્થામાં, તો એટલી બધી તને અંદરથી હોશ અને પ્રમોદ આવે છે કે ઓહો હો હો, આ ગુરુદેવ મને આવો ચૈતન્ય સ્વભાવ બતાવતા હતા, એની મને આજે ખબર પડી કે અંદરમાં આટલી બધી વિશાળતા છે, આટલી બધી અમર્યાદિતતા છે, એના ખૂણે ખૂણે એક એક અસંખ્ય પ્રદેશમાં અનંત ગુણો પથરાયેલા છે, એવા પ્રદેશે પ્રદેશે શાંતિ વર્તે છે, જ્ઞાન વર્તે છે, ચૈતન્યપણું વર્તે છે, સુખ વર્તે છે, અનાદિ અનંત અખંડપણું વર્તે છે, એવી કોઈ મારી ચૈતન્ય નિબીડ સત્તા છે, જ્ઞાયક સત્તા છે, ધ્રુવ સત્તા છે, અનાદિ અનંત એકરૂપ નિર્લેપ સત્તા છે, એવો મારો ચૈતન્ય સ્વભાવ આચાર્ય ભગવાન બતાવે છે, એવો હું છું, એવી મારી વસ્તુ છે, એ વસ્તુ હું છું, ત્યાં જ એનું પરિણમન છે ને સમ્યક થઈ જાય છે. એ વસ્તુનો મહિમા આવે, વસ્તુનો પુરુષાર્થ ચાલે, વસ્તુની અંદરથી ભાવ ભાષણની સ્થિતિ. એને કાલે આપણે એક વિષય લીધો હતો ને કે એક સ્મરણ ચાલુ થઈ જાય છે જીવને, એક સ્મરણ ચાલુ થાય છે. વિકલ્પ એક જુદી વસ્તુ છે, સ્મરણ એક જુદી વસ્તુ છે. બધી જગ્યાએ એમ કે એને વિકલ્પ જ ન ગણવો. એ વિકલ્પ હોય છે એ સમયે કોઈ એક સ્મરણ અંદરમાં ચાલુ છે કે હું જ્ઞાયક ચૈતન્ય પરમાત્મા છું, ધ્રુવ સત્તા છું, એકરૂપ સત્તા છું, અનાદિ અનંત છું, મારી અમર્યાદિતતા આવી છે, મારો બેહદ સ્વભાવ આવો છે, એવું એક ચૈતન્યનું સ્મરણ અંદરમાં ચાલવા માંડે છે. હે, બધા ભવિજીવો હોય, પૂજ્ય ગુરુદેવશ્રી ની દેશના સાંભળતા હોય, હે, એનો મોક્ષ નહીં થાય, એનું ભવિપણું પ્રગટ નહીં થાય તો કોનું થશે? એવું દરેક જીવને સ્મરણ ચાલવાનું છે. કોઈને ચાલી ગયું છે, કોઈને ચાલવાનું ચાલુ થવાનું છે. એ ચાલુ થાય ત્યાં સ્મરણમાં ને સ્મરણમાં એનો આખો અંદરનો સ્વભાવ છે એ સ્મરણમાં પકડાઈ જાય છે. અને એ પકડાતા જ આ જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાથી નિષેધવામાં આવી નથી, એવું ચૈતન્યનું સુખમય પરિણમન એને પ્રગટ થઈ જાય છે. એવી અપૂર્વ ચર્ચામાં આ 69-70 ગાથામાં અદભુતથી અદભુત રીતે આચાર્ય ભગવાને મૂકી દીધી છે. અજ્ઞાની જ્ઞાની કેવી રીતે થાય, અનાદિનો અપ્રતિબુદ્ધ અજ્ઞાની જ્ઞાની કેવી રીતે થાય, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ રૂપે કેવી રીતે પરિણમે, એ બતાવનારું આ અણમોલ શાસ્ત્ર, અનુપમ શાસ્ત્ર છે કે જેની કોઈ ઉપમા આપણે આપી ન શકીએ. સમયસારની ઉપમા કોઈ શાસ્ત્રને ન આપી શકાય, એવું કોઈ અલૌકિક પરમાગમ સમયસાર કે જેમાં ભાવો બ્રહ્માંડના ભરેલા ભાગવતી શાસ્ત્ર, દેવી શાસ્ત્ર છે કે એને જ્યાં એના અક્ષર વચન શબ્દો ઉપર જ્યાં નજર પડે ને ત્યાં એ એમ બતાવે કે તું આવો છો, તારી ચૈતન્ય સત્તા આવી છે એમ બતાવે છે. જ્યાં એના ઉપર નજર થાય ત્યાં નજર ત્યાંથી પાછી ફરીને અહીંયા આવી જાય છે. એવી કોઈ અદભુત રચના આ કુનકુન આચાર્ય દેવ દ્વારા, અને એની કોઈ ટીકા અમૃતચંદ્ર આચાર્યએ કરી, અમૃતથી ભરેલી ટીકા. કુનકુન આચાર્ય તો બે લાઇનમાં લખી નાખ્યું, અમૃતચંદ્ર આચાર્યએ વિસ્તાર કર્યો કે જો આ બે લાઇનનો અર્થ આવો છે, એનો ભાવ બતાવ્યો, એનું સ્વરૂપ બતાવ્યું, એની સ્થિતિ બતાવી જીવની કે જો નિત્ય તાદાત્મ્યપણું વર્તી રહ્યું છે, સંયોગ રૂપે રાગ છે, એક ક્ષેત્રાવગા કર્મ છે, તારી વસ્તુ શું છે તું પસંદ કરી લે. પાણીમાંથી પાણી આવે છે કે નળમાંથી, સંયોગથી જોવું છે કે સ્વભાવથી, બસ સ્વભાવથી જોતા શીખી જા. જ્યાં સ્વભાવથી જોતા શીખો ત્યાં એને નિતરતો પ્રવાહ દેખાશે, ચૈતન્યના રસતરબોળથી નિતરતો પ્રવાહ, એમ પ્રગટ થતો પ્રવાહ, પ્રગટ પરમાત્માને ભેટી પડશે, એવી કોઈ સ્થિતિ આમાં આ 69-70 ગાથામાં બતાવે છે. આપણે રાત્રે હવે એક સ્વાધ્યાય છે, એમાં આનો વિષય પૂરો કરી અને આખું સંક્ષેપણ કરીને લઈ લેશું. આવી વસ્તુની સ્થિતિ સમજી, આવી ગાથા સમજી, આચાર્ય ભગવાનના ભાવો સમજી સર્વભવી જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગળ ભાવના.